તારા કારણે તું બંધાયો છે, કોઈના કારણે તને બંધ નથી. જે બી છૂટવું હશે તે બી એ તારાથી છૂટશે કે તું એનાથી છૂટીશ ત્યારે બંધ. એ છૂટું એ વાયા ગયા તો આપણે જો એને ન છેડાવ્યું તો આ કારણ ચાલુ રહીએ છો દુઃખી થવાનું કે કઈ કહેતા નથી, બસ ભાગ્યા ગયા આમ હાલતું આમ છે ઘણું પણ નથી એમાં કઈ. આ બધું વ્યવહારનું મારા કરતા હોશિયાર છો બધા. અરે ભાઈ, બંધનું કારણ એની છેદક દશા, આ બીજો ઉપાય કરવો હોય તો બંધના કારણ આપણે વ્યવહારિક કીધા, જ્ઞાનીઓએ બહુ સરસ કીધા છે. બંધના પાંચ કારણ છે જેને કહે છે આશ્રવ. આશ્રવથી બંધ થાય, આશ્રવથી પુણ્ય પાપ જેવો આવે પણ આશ્રવ એનાથી પરિણામ બંધ. જીવ અજીવ આશ્રવ પુણ્ય પાપ બંધ, બંધ જ થાય આશ્રવથી બંધ. તો કે આશ્રવના પાંચ કારણો છે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ. આ પાંચ કારણો છે. આ પાંચ કારણોને છેદક દશા, મિથ્યાત્વની છેદક દશા સમ્યકત્વ. કે ભાઈ તું સાચી સમજ કેળવ, યથાર્થ સમજણજો પદાર્થની, પદાર્થનું તાત્વિક સ્વરૂપ જેમ છે તેમ વિચાર. દેખીતું સ્વરૂપ નહીં, વિકૃત સ્વરૂપ નહીં, એનું તત્વ સ્વરૂપ શું છે તો તે સમ્યકત્વ. કોઈના વિશે વિચાર કરવો હોય ત્યારે એને તત્વથી વિચાર કરો. મને પદ લીધું ધર્મ તત્વનું, એમાં કહ્યું કે તત્વ રૂપથી એ ઓળખે તે જ એને પહોંચે શાશ્વત સુખે. તો દયા દયા ગમે તે પ્રકારનો કર્યા કર અને ભયંકર હિંસા ચાલુ હોય તો તું તત્વથી દયાને સમજો ને. પાંચ માળાને ખવડાવી દીધું એટલે તું સમજે કે બહુ દયા ધર્મનો મોટો પાલનદાર થઈ ગયો? બિલકુલ નહીં. તને તત્વરૂપથી જગતના સર્વ જીવો પ્રત્યેનું ઐક્ય કેટલું, તત્વની સમજતી સર્વ જીવ છે સિદ્ધસન એમ. નિત્તિને સર્વ ભૂયસુ ભેરમ મજ્જન કેણઈ, એ તત્વથી સમજ કેટલી. તો તત્વની સમજ મિથ્યાત્વ જે છે એ બંધનું કારણ છે, આશ્રવનું કારણ છે. તો એનો કારણ છેદક દશા છે એ સમ્યકત્વ છે. અવિરતિ વિરક્તિ ભાવ પદાર્થ પ્રત્યેનો, તો એની સામે વિરતિ ધર્મ. જૈન ધર્મ છે એ વિરતિ ધર્મ છે. વિરતિ એટલે ત્યાગનો ધર્મ છે, ભોગનો નહીં. વસ્તુના ભોગ અને ઉપભોગનો ધર્મ એ શૃંગારનો ધર્મ છે. વિરક્તિ, વિરતિ, વિરાગ, વૈરાગ્ય એ જૈન ધર્મનું સ્વરૂપ છે. વૈરાગ્ય એ જ ધર્મનું સાચું સ્વરૂપ છે. તો કોઈ પદાર્થ પ્રત્યે કોઈ પણ પ્રકારની આસક્તિ નહીં એટલે મોહ નહીં, અને મોહ નહીં એટલે એની પરંપરાગત રાગ દ્વેષ કસાય એની દુઃખની કોઈ સંપત્તિ નહીં, બંધનું કોઈ કારણ નહીં. કોઈના પ્રત્યે મોહ ન હોય, કોઈ પદાર્થ પ્રત્યે મોહ ન હોય તો બંધનું કારણ એ પદાર્થ બની શકે નહીં. કોઈ સંબંધ હોવા છતાં જો મોહ તત્વ ન હોય તો એ સંબંધ મોહનું કારણ બની શકે નહીં. મોહથી જ કર્મ બંધ થાય, મોહ ન હોય તો ન થાય. અહો સંકિતિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતરસે ન્યારો રહે જીવ દાવ ખીલાવે બાળ. આલોચના પદની અંદર એક દોહો આવે છે કે સંકિતિ આત્મા એ પણ પોતાનો સંસાર વ્યવહાર ગૃહસ્થી બધું કરતો હોય, અંતરસે ન્યારો રહે. એ જે દાવ માતા છે, જે નર્સ છે, જે દાઈ છે, જે રાખ્યા છે આપણે, એ છોકરાને નવડાવે, ખવડાવે, પીવડાવે, ધમકાવે, તૈયાર કરે, સુવડાવે, બધું કરે, પણ એને કેટલો ભાવ. એનો ટાઈમ સાંજના સાત વાગ્યાનો હોય, મૂકી દે મારે સાંભળતા રહો છોકરો સાંભળ, મારે શું લેવા દેવા. એ છોકરા સાથે એને કઈ આત્મીયતા, કઈ જ નહીં. વાત પૂરી થઈ, એનો ટાઈમ આવે પૂરા થયા અને એમાં નોકરીએ ગઈ તે આવી ગઈ. હવે આ તું તારા છોકરાને તું સંભાળ, એને કશું જ એની સાથે મોહ બંધ નથી એનું. એ છોકરાને કાલ સવારે કઈ થયું તો કઈ નહીં, કાલ સવારે કેમ કે હવે મારે હવે બીજી નોકરી ગોતવી પડશે. એને બીજું શું છે, આ પ્રકારનું જ્યાં એને વિરતિ વિરક્ત હોય સમાજ સંસારની અંદર, કોઈ પણ પદાર્થ પ્રત્યે, સંયોગો પ્રત્યે, સંબંધ પ્રત્યે, સ્થિતિ પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે મોહથી આસક્તિથી આબદ્ધ નહીં થવું, વિરક્તિ ભાવ. જે જીવ એમાં રત રહે છે એ જ બંધાય છે, કેમ કે એમાં એને કશાય પરિણામ થાય, આમાં એને કશાય પરિણામની શક્યતા નહીવત બને છે. તો એ એની વાત મૂકી બીજો કે ભાઈ અવિરતી એટલે આપણે ત્યાં આખો ધર્મ વિરતી માર્ગનો હોવાને કારણે જુદા જુદા પ્રકારના વ્રત નિયમ પચખાણ મર્યાદા નિર્માણ એટલી એટલી વસ્તુની વ્યવસ્થા આપી છે કે તારે આ વસ્તુ નથી કરવાની, કદાચ તને નહીં કરવાનો હતો પણ તું એના પછાણ લઈ લે. વિરતી ભાવમાં સંકલ્પથી દ્રઢ થઈ જા કે આ નહીં એટલે નહીં, એટલે પછી શું થશે કે એ પોતાની જાગૃતિ વધશે. આ એને છેદક દશા ઉભી કરવી છે અને છેદક દશા ઉભી કરવી છે તો એ પછાણ અથવા તો વિરતી ધર્મના જે આચાર કીધા છે પછી આપણે એનો નિષેધ કરવો હોય તો કરીએ, એ તો આપણું અજ્ઞાન છે કે આવું બધું કઈ જરૂર નહીં હો. પણ વિચાર કરો કે મને પછાણ છે ચોવીયારમાં અને કોઈના ઘરે ગયા અને કહ્યું કે આઈસ્ક્રીમ લેશો સરસ છે, તો શું આપણે પેલો પ્રતિભાવ શું આવે? પછાણ હોય તો જરાય દે કરે મારાથી બીજી વાર વાત જયારે આવી અમારો પ્રેમ હશે બે વાર કહે બસ, પણ અત્યારે વાત છોડો. અને નથી, અને નથી જો આ વિરતી ને અવિરતી તો લાવો હવે. માર્ગની વિશેષતા જ્ઞાની પુરુષે આચારના જે બાંધા બાંધા છે કે વિરતી ધર્મ છે એટલે અવિરતથી નિવૃત્ત થવું એ છેદક દશા છે વિરતી ધર્મમાં આવવા માટે. તું અનેક પ્રકારના સંસારની અંદર પાપ વ્યાપારથી ખુલ્લો છું, આ બધા તારા ખુલ્લાપણાના માર્ગ જે બંધના છે આ બંધ દશાના માર્ગ છે એને ક્યાંક ને ક્યાંક એની છેદક દશા ઉભી કર. તો હું વ્રતમાં આવું એ છેદક દશા છે, હું પછખાણમાં આવું એ છેદક દશા છે, મારા કોઈ પણ પ્રકારનો નિયમમાં હું આવું એ છેદક દશા છે, પરિમાણમાં હું આવું એ છેદક દશા છે કે ભાઈ મને આટલા વસ્ત્રથી વધારે નહીં, આટલા આભૂષણથી વધારે નહીં, અથવા આટલા આવી પ્રકારના ભોગ ઉપભોગના સાધન છે તો એનું નિર્માણ પરિગ્રહનું પણ પરિમાણ આ જૈન દર્શનમાં આ શબ્દ સિવાય ક્યાંય બીજે મળશે નહીં. પરિમાણ કરો, જો નહીં થઈ શકતું તો નિર્માણ કરો. 12 વ્રત જો વિચારીએ આપણે શ્રાવકના તો 12 વ્રત આ વિરતી ધર્મના વ્રત છે. ક્યાંક દિશાના દિશાના પરિમાણ છે, ક્યાંક ક્યાંક દ્રવ્ય સંક્ષેપ છે, ક્યાંક વેગય સંક્ષેપ છે, ક્યાંક વસ્તુ સંક્ષેપ છે, ક્યાંક ભોગ ઉપભોગની મર્યાદા છે. ધર્મ એટલે જ મર્યાદા. કાળ દોષ કડીથી થયો નહીં મર્યાદા ધર્મ. સાહેબ એક પ્રકારનો વિરતી ધર્મ રહે, બધા પાપોથી આ જીવ ખુલ્લો છે નહીં. મહાત્મા ગાંધીજીને વિદેશ જવું તું તો એની માએ કીધું કે જવાની તને પરમિશન છે, એક જ શરતે હું અનુમતિ આપું કે તું 3 પ્રકારના પ્રતિજ્ઞા લે કે દારૂનું સેવન નહીં કરું, પરમાટીનું સેવન નહીં કરું અને પરસ્ત્રી ગમન નહીં. તો લોકો લીધી તો કે મારી પાસે નહીં. સામે જૈન મહારાજ આવ્યા છે ઉપાશ્રયમાં, જે આ દશાના સાધક છે એની પાસે જઈને તું લઈ આવ. તો મોઢ મણિક નો દીકરો અને એ મોઢ મણિક માં એમ નથી કેતી કે હવેલીમાં જઈને લે, એને ખબર છે અમારો શૃંગાર ધર્મ છે, આ પ્રતિજ્ઞા જાજી ટકે. જૈન મુનિ પાસે, કારણ કે એ વિરતી ધર્મનો સાધુ છે, સર્વ વિરતીધારી છે, એની પાસેથી પછાણ લેતો અને લીધા. ગાંધી કહે છે કે મને એને ટકાવી રાખ્યો. ક્યારેક ક્યારેક પ્રલોભનો આવે, આ બધો સંસાર છે એ પ્રદેશે પ્રદેશે આ જીવને આકર્ષે છે, એવી લાલચ પ્રલોભન મોહિની એવી આ સંસારની છે. તો બીજું છેદક દશા જો પ્રાપ્ત કરવી હોય તો વિરતી ધર્મમાં આવવું પડે. અવિરતી છે એ બંધનું કારણ છે, વિરતી છે એ છૂટવાનું કારણ છેદક દશા છે. અને સરસ વાત ભગવાન કુંદકુંદાચાર્યજીએ તો કહ્યું છે કે આ વિરતી આશ્રવ અને આત્માદય એટલા બધા ભેગા થઈ ગયા છે કે ક્યાં એને ભેદવા છેદવા ખબર નથી. પ્રજ્ઞા છેદથી તો છેદમુખ, આશ્રવ જુદો પાડ અને આત્માને જુદો પાડ. આ જીવને અત્યાર સુધીની મુશ્કેલી એ છે કે આત્મા અને આશ્રવ આ બેનો ભેદ નથી જાણતો, અને પછી તર્કવાદમાં ચડી જાય છે એટલે ગમે તેને ક્યાંય એની સાથે શેડભેડ કરી નાખે. तो प्रज्ञा छिड़ी थी, परिणाम चिंत भी ने एक काम करव। कृपाणु देवे छ पद ना पत्र नी अंदर आ वात ने एटली सरस मूकी के जो बधु कर्मबंध थयाज करे तो जीव अनंत काल सुधी बंधन दशा में ज रहे, तो के ना कर्मबंध थी विपरीत एवा ज्ञान दर्शन चारित्र संयम आदि साधनों छे के जे करवाथी जीवनो कर्मबंध अल्प थाय मंद थाय शिथिल थाय क्षीण थाय अने पछी क्षय थाय। कर्मबंध ने हड़वा करवा पड़े तो ए एने माटे थईने तो शू करवू पड़े, तो के छे के आवा विपरीत जेनु बळ छे एवा साधनों अपना व्रत नियम चारित्रना बदा धर्मना व्यवहारना पासाओ छे ई मोक्षनी अपेक्षा एनु मूल्यांकन जुदु छे, पण एनी पात्रतानी अपेक्षा ए विना जीव कोई दिवस मोक्षना मार्गे आगळ वधी शके नहीं। माटे एने आ बधा ज नियमो विरती धर्ममां आवो पड़े। एक जग्याए कृपाळु देवे सरस लख्युं छे ज्ञाननुं फळ विरती छे। तो समझो ज्ञान तने मळ्युं तो एनी फलश्रुति शुं? विरती। मने खबर पड़ी कि आ श्राद्ध ए मारा माटे घातक छे, आ ज्ञान थयुं, हवे ज्ञाननुं फळ शुं? विरती। एनाथी तू छूटे, कोई पण पदार्थ तने हानिकारक छे। आ तो आ जन्मनी वात नहीं, जन्मो जन्मनी वात छे, आ तो आत्मानी मुक्त है। तो एनु जानकारी नु फळ शुं? तो के जानकारी नु फळ ए के एनाथी छूटे थे, तो छेदक दशा एनी उत्पन्न थवी जोईए। तो बीजू छे ई छेदक दशा, ए के छे कर्मबंध थी विपरीत एवा साधन, अने ए साधन ने कृपाळु देवे 693 मां सरस 493 पत्र नी अंदर कह्युं छे के जो कदी कर्मबंध मात्र थया करे एमज होय तो तेनी निवृत्ति कोई काळे संभवे नहीं। बहु विचार के कर्मबंध थया ज करे, એટલે આપણે કઈક મેં જન્મ લીધો, દેહ છે, આ છે, તે જો થયા જ કરે, ના કહ્યું નહીં તો તો કોઈ કાળે કોઈ જીવ મુક્તિને ન પામે। પરંતુ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન દર્શન સમાધિ વૈરાગ્ય ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે કે જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન દર્શન સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે। આ જ્ઞાન દર્શન સંયમ આદિ કહેતા બધા જ સાધનો એ આ બીજું છેદક દશા એના એટલે મોક્ષના ઉપાય તરીકે છે એ વાત અહીંયા મૂકી। આપણે ગાથા ત્રીજી લઈએ। રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી મોહ મોક્ષનો પંથ। ઉપાય નંબર 3। ઉપાય નંબર 1 નિજવાસ, ઉપાય નંબર 2 બંધના કારણની છેદક દશા, ઉપાય નંબર 3 જેનાથી રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ થાય છે એ મોક્ષનો પંથ। જો રાગ દ્વેષ અને અજ્ઞાન ન ટળતા હોય તો કોઈ કાળે મોક્ષનો માર્ગ નથી। જો રાગ દ્વેષ અજ્ઞાનની વૃદ્ધિ થતી હોય, એનું પોષણ મળતું હોય, એની પુષ્ટિ થતી હોય, એની પ્રેરણા થતી હોય, કોઈ કાળે એને મદદરૂપ થાય તો એ મોક્ષનો માર્ગ નથી। બાકી જે હોય તે એટલી સરસ વાત મૂકી એમણે, એટલે એક જગ્યાએ કૃપાળુ દેવે દોહરો લખ્યો છે। જન્મ જરાની મૃત્યુ મુખ્ય દુઃખ ના હેતુ, કારણ તેના બે કહ્યા રાગ દ્વેષ અણ હેતુ। આખા દુઃખો અનંત એને જો ક્યાંય વર્ગીકરણ કરીને એનું કન્ડેન્સ ફોર્મમાં લેવા હોય તો 3માં આવી જાય, જન્મ જરા અને મૃત્યુ। આ 3 અવસ્થા જીવની બાદ કરો તો દુઃખને ક્યાં લેવા જવું, દુઃખને ક્યાં ફિટ કરવું? જે જે દુઃખ છે અનંત પ્રકારના, આમાં કઈ ગણા ગણાય નહીં, કેમ કે જેટલી વ્યક્તિ એટલા દુઃખ, અને એટલા નહીં એટલા અનંત ગણા. એકને કઈ એક જ દુઃખ છે, આ પીડાના પોટલા તો કઈ ગણા ગણાય નહીં, વીણા વીણાય નહીં. તોય મારા હૃદયમાં માઈ, એટલે તારા માટે કવિતા કહે ને કે આકાશના તારલા તોય મારી છાબડીમાં માઈ, એના જેવું છે દુઃખ. તો સાહેબ શું વાત કરવી, પણ એ બધા જન્મ જરા અને મૃત્યુમાં બધા આવી ગયા. તો કે સાહેબ તો આ ત્રણ નું કારણ શું, તો કે બે, રાગ દ્વેષ અને પાછા કેવા અણ હેતુ. આ સમજાય તો ઘણું વાત પકડાઈ જાય. આ જીવ અણ હેતુ રાગ કરે છે, અણ હેતુ દ્વેષ કરે છે, કોઈ કારણ નથી. આપણે 12 વ્રતની અંદર એક અનર્થ દંડ વિરમણ વ્રત આવે છે, અને જ્ઞાની પુરુષો એના વિવરણ લખતા લખ્યું છે કે આ જીવ પોતાના કદાચ દૈહિક સ્વાર્થને કારણે કઈ કદાચ પ્રયોજન કારણે પાપ બનતો હશે, એ તો સમજી શકાય, પણ જેમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી, કોઈ હેતુ નથી, કોઈ પ્રયોજન નથી, અને છતાં જો કર્મ બાંધતો હોય તો એક કર્મ છે વધારે વધારે અનર્થ દંડ પરિણામ. અર્થ વિનાના કર્મ બાંધે, કાંઈ લેવા દેવા પોતાને હોય નહીં એની અંદર, કાંઈ એને એમાંથી મેળવવાનું ન હોય, તો વધારેમાં વધારે આ જીવના કર્મો કયા શ્રેણીમાં આવે છે, અનર્થ દંડમાં. અનર્થ દંડમાં નિંદા, કુઠલી, પરપરિવાદ, માયા મૃષાવાદ, અનેક પ્રકારનું આ પાપ છે બધા. કઈ રાજ કરતો હોય, કઈક આપણે કઈ કે કોઈ પણ ક્રિયા કરી પાપની, તારે કાંઈ તારે એમાં કઈ મેળવવાનું છે, તારે કઈ લેવાનું છે, તારો કઈ હેતુ છે, કઈ નહીં, એમને પાપ બંધાતા જ જાય. અણ હેતુ, તો હેતુપૂર્વક થયેલા રાગ દ્વેષના પરિણામ કરતા અણ હેતુપૂર્વક થયેલા રાગ દ્વેષના પરિણામો અનંત છે, અને એને જ કારણે આ જીવને અનંત સંસારનો અનુબંધ થાય છે. કે વગર જો તો જ્યાં ચાલી શકે, જ્યાં ટાળી શકાય, જ્યાં રોકી શકાય, કેટલી પ્રવૃત્તિ, કેટલાય ભાવ એવા છે કે કદાચ તું એમાં સંમિલિત ન થતો, ચાલી શકે કે ન ચાલી શકે, એવોઇડેબલ અનએવોઇડેબલ, એવિટેબલ ઇનએવિટેબલ, આ બધાનો એને સેન્સ ઓફ પ્રોપોર્શન થી વિવેક કરવો પડે. પણ સામાન્ય જીવમાં અહમ એટલો બધો જોરદાર છે કે મન સમજે કે મારા વિના તો ચાલે જ નહીં, મારા અભિપ્રાય વિના પણ ચાલે જ નહીં, આમાં મારે ધ્યાન તો રાખવું જ પડે, નહી તો આસમાન તૂટી પડે. અનર્થ દંડનું માપ અને એનો વ્યાપ કેટલો છે એ કોઈ દિવસ વિચારતી હોય. આપણી જેટલી પ્રવૃત્તિઓનું લિસ્ટિંગ કરવું અને પછી સાંજે પ્રમાણિકતા પૂર્વક એનું એનાલિસ ઓડિટિંગ કરવું કે આ કરવી જરૂરી હતી, એવોઇડ થઈ શકે, ઇનએવિટેબલ હતી, એવું હતું, તો એમ લાગશે કે ના ના આ ન કર્યું તો ચાલે, આ ન કર્યું તો ચાલે, આ મારે કઈ કહેવાની જરૂર નથી, આમાં હું ન બોલ્યો હતો. સાંજ પડે 1000 માંથી 995 નીકળી જાય, તો પાછો જેવી પ્રવૃત્તિ તારે તારે જીવવા માટે, રહેવા માટે, ખાવા માટે, જે કઈ શરીર ધારણ કર્યું છે તો એને માટે કદાચ કરવું પડે, આપણે સમજી કરી, પણ બાકીનું બધું આ જ પ્રકારે જીવન ચાલી જાય છે. એટલે કે અણ હેતુ રાગ દ્વેષ કરતા અહીંયા શબ્દ અણ હેતુ બહુ મહત્વનો છે. હેતુપૂર્વકના રાગ દ્વેષ હશે તો જીવ સભાનતાથી કરશે કે મને આનો બંધ પડશે, પણ છૂટકો નથી, હું જાણું છું કે આનું બંધનું કારણ છે, પણ મને અણ હેતુપૂર્વક નો કરે એને એને તો આનંદ હોય, ઉમંગ હોય, એમાં તો એની પ્રેરણામાં અહંભાવ હોય, એટલે એ તો કરે ને પાછો પોરસાય, એટલે જેને કહે છે ને કર્મ બંધાય ને પાછું નિધત્ત થાય અને પછી નિકાચિત થાય. નિધત એટલે એકદમ ગાઢ બંધ, સામાન્ય પેલાથી છૂટી ન શકે, પણ નિકાચિત એટલે તો પછી છૂટવાનો કોઈ ચાન્સ જ નથી, ભોગવા સિવાય છૂટવો નથી. આવી સ્થિતિ શેના માટે થાય છે, તો કે એનું અણહેતુપૂર્વક કરેલા રાગદ્વેષના પરિણામો આવા તીવ્ર બંધના કારણ થાય છે. હેતુપૂર્વકના હશે તો કદાચ અંતરથી પશ્ચાતાપ કરીને છૂટી જાય, ક્ષમાપના કરી લે, પ્રતિક્રમણ કરી લે, એનું પ્રાયશ્ચિત પોતે માગી લઈ લે, કેમ કે જાણે છે કે મેં કહ્યું હેતુપૂર્વક પણ કરવું જોઈતું, અણહેતુમાં તો એમ કે મારે કરવું જ જોઈએ અને તો મારા સિવાય થાય નહીં. આ સંસાર આખો આખો આપણો અણહેતુ પૂર્વકના રાગ દ્વેષના આધાર ઉપર અધિષ્ઠિત છે. એટલે જ્ઞાની કહે છે, રાગ દોષ જગ બંધ કરત હૈ, ઇનકો નાશ કરેંગે અબ હમ અમર ભય ન મરેંગે, અબ હમ અમર ભય ન મરેંગે. અવધૂત આનંદમ કે છે કે રાગ દ્વેષ આ જગતની સાથેનું બંધન કરે છે, એને જ અમે નાશ કરીશું. પછી હવે અમારે મરવાની ક્યાં જરૂર હતી, અમે અમર થઈ જશું. જન્મ જ નથી, જન્મ જરાને મૃત્યુનું કારણ જ રાગ દ્વેષ છે. જો અમે અજન્મા સ્થિતિ પ્રાપ્ત કરી લઈએ તો અબ હમ અમર ભય ન મરે. મર્યો અનંત વાર દિન સમજ્યો, કેટલી વાર મર્યો અનંત વાર પણ સમજણ વિના. એટલે કે છે કે હવે તો એવી ભૂલ કરવી નથી. કૃપાળુ દેવે જુઠ્ઠાભાઈ 21 વર્ષના, શ્રીમદ રાજચંદ્ર 20 વર્ષના, મોક્ષ માળા પછી એનો સંપર્ક થયો છે. છપાવા ગયા હતા અમદાવાદમાં અને પ્રેસનું, એને જુઠ્ઠાભાઈના વડીલનું પ્રેસ હતું, એની અંદર આ સંબંધ થયો. અને એણે કહ્યું કે ભાઈ આ જુઠ્ઠાભાઈનું તમારે જરા ફ્રેન્ડ્સ હતા એટલે વધારે એકબીજાનું ધ્યાન રાખવાનું. એમાં સંપર્ક થયો. કૃપાળુ દેવ જીવે છે કે આત્મા ઘણો ઊંચો છે, પણ એક કે આ હવે જીવ જલ્દી પ્રયાણ તરફ જઈ રહ્યો છે, આયુષ્યનો બંધ ઘણો ઓછો છે. હવે આને મારી સાથેનો સંપર્ક થયો છે તો કંઈ ને કંઈ આની મુક્તિ કરવી. એ જે પત્ર વ્યવહાર ચાલે છે અને આને પણ જિજ્ઞાસા જાગી છે. જુઠ્ઠાભાઈને પણ એમ થાય છે કે આ જે ભવાણીએથી આવ્યા છે, ભલે એનું પ્રેસનું કામ કરવા આવ્યા છે, જયસિંહભાઈનું પ્રેસ હતું અને જુઠ્ઠાભાઈના મોટા ભાઈ, તો કે ભલે એ હતા પણ એને એની સાથે મારે રહેવાનું છે તો મારે આની પાસેથી કંઈક તત્વ પામવું છે. હવે સમય ઓછો છે ત્યારે શું કરવું. અને આ કૃપાળુ દેવનું તો જીવન એક અદભુત છે કે જેને સમય અતિ અલ્પ છે એવો પુરુષ અને જેની પાસે જ્ઞાન અનંત છે એવો પુરુષ, આવું મેળ થયું. કહેવાનું કેટલું છે, કેટલું કહી શકાય એમ છે, બધું જ જાણે છે. જન્મો જન્મનો એનો આખો યોગ ચાલે છે અને એને તો ભગવાન મહાવીર સાથેનું અનુસંધાન છે. સર્વજ્ઞનો બોધ જેને હાજરા હજુર યથા તથ્ય જેને સહજ માત્રમાં સાંભળી આવે, એને તો વાત કહેવાની કેટલી હોય, વસ્તુ તત્વ સમજાવવાની કેટલી બધી હોય, પણ છતાં પોતાની પાસે સમય. કારણ કે હવે ફરી બીજો જન્મ કરવો નથી, તો કર્મના બંધ પણ ઘણા છે. માથે ઘણો બોજો રહ્યો હતો અને અલ્પકાળમાં વેવી લેવાય એવો પ્રયત્ન કરવો છે. અમે તો કર્મનો ઘણો બોજો લઈને આવ્યા છીએ, માટે હવે બાકીની બધી પ્રવૃત્તિ માટે અમારી પાસે સમય નથી. તો જે સમય હતો એ કેવો હતો? સંક્ષેપ, વધારે સમય નથી, બહુ સંક્ષેપમાં. આત્મસિદ્ધિ સંક્ષેપમાં, મૂળ માર્ગનું કાવ્ય સંક્ષેપમાં, બધાની અંદર નીચે શબ્દ જોજો અને વિચારવાનું કામ કેના ઉપર સોંપ્યું? મુખ્ય આત્માર્થી ઉપર. વિચારતા વિસ્તારથી સંશય રહે ન, વિચારજો તમે. અને કોઈ એમ કે અમારે વિચારવું નથી, નહીં થાય, વિચારવાનું આપણે જ છે. સૂત્રો મળી ગયા છે, આધાર સૂત્રો મળ્યા છે, એ આધાર સૂત્રો ઉપર તો એને જુઠ્ઠાભાઈને સંક્ષેપમાં મોક્ષ માર્ગ આપવો હતો. એકાદ વર્ષની અંદર ખેલ પૂરો થવાનો હતો. એણે જયારે જુઠ્ઠાભાઈએ માગણી કરી ત્યારે એક વાક્ય આવ્યું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. એ તમને અત્યારે બોધી જાઉં છું, આગળ ઉપર પણ એ જ, કદાચ આપણે મળીએ કે ન. તો ધર્મનું સ્વરૂપ કહેવાનું હું ચૂકીને જ જતો, આ જ રહેશે. અને એ વાત તમને મૂકી કેટલી સરસ રીતે ઉપદેશ માળાની અંદર ઉપદેશ છાયામાં એ વાત આવે છે. એ કે છે, અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે, અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહીં, એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહીં. आत्म साधन वगर कल्याण थतू नथी। साधन नो निषेध करवामा अपने भूल करी जाइए छे। आत्म साधन वगर, साधन दशा वगर सिद्ध दशा उपलब्ध थाय ज नहीं। आत्मा मा राग द्वेष गए ज्ञान प्रगटे। आत्मा ने ज्ञान स्वरूप करवो छे, एनु निश्चयात्मक स्वरूप छे। आत्मा ने ज्ञान बे एक छे, प्रगट रीते जोईए तो एक ज एंधाण छे। आत्मा ज्ञानवंत छे, पण आत्मा मा ज्ञान प्रगटे क्यारे? तो के राग द्वेष गए, गम्मे त्यां बैठा ने गम्मे ते स्थिति मा मोक्ष थाय। जो राग द्वेष जाय तो मिथ्यात्व ने अहंकार गया वगर राजपाट छोड़े झाड़नी माफक सुकाई जाए पर मोक्ष थाय नहीं। मिथ्यात्व गया पछी सौ साधन सफल थाय, आटला माटे सम्यक दर्शन श्रेष्ठ छे। आ एमने वात मूकी के राग द्वेष जाय जो आत्मा मा तो केवल ज्ञान गम्मे त्या हो, गम्मे ते स्थिति मा हो, केवल ज्ञान प्रगटे आवुं एने अभय वचन। आत्मा माथी राग द्वेष टळे तो आत्मा माथी राग द्वेष टाळवानो कोई उपाय सरळ? केवी रीते टळे? राग द्वेष आ अनादिना छे, हेतुपूर्वक ना के अणहेतुपूर्वक ना, पण राग द्वेष छे त्यां सुधी बंद अवस्था छे। हवे ए बंद अवस्थाना कारणनी छेदक दशा अने थाई निवृत्ति जे हती आपणे त्रीजो उपाय विचारीए। राग द्वेष अज्ञान ए मुख्य कर्मनी ग्रंथ, कर्मनी मूळ गांठ तो आ छे।